الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله صلى الله على سيدنا محمد وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد فقد قال الله تعالى في القرآن الكريم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون صدق الله العلي
ඒ දේවල් වලින් සම්පූර්ණයෙන් වැළකී සිටින ලෙස මුලින්ම මාහතහාම සෝභාගම උපදෙස්සෙමි. ගෞරවනීය සහෝදරවරුනි, අල්ලාහ් රබ්බුල් ඉස්සත් ජල්ල ජලාලහු මේ ලෝකයේ අපි ජීවත් වන කාලයේදී අපට නොඑක් ආකාරයේ ප්‍රශ්නයන්, කරදරයන්, ඒ වගේම යම් යම් අතුක සිදුවීම් අල්ලාහ් සුබ්හානහු වතාලාම අපට ඇති කරනවා. මේක අපේ බැල්මට යම් යම් හේතුන් තිබුණත්, ලෞකික යම් යම් හේතුන් අපේ බැල්මට තිබුණත්, මේකේ යථාර්ථය අල්ලාහ් සුබ්හානහු වතාලා විසින් තමයි මේ සියල්ලක් ඇති වෙන්නේ. අල්ලාහ් කුරානයේ පැහැදිලිවම සඳහන් කරලා තියෙනවා, මා අසාබ මින් මුසීබතින් ඉල්ලා බිස්මිල්ලා. කෙනෙකුට කරදරයක්, මුසීබතයක් ඇති වෙනවා නම් ඒක අල්ලාහ් තාලාගේ අනුමැතියෙන් තොරව ඇති වෙන්නේ නැහැ. අනිවාර්යයෙන්ම අල්ලාහ් තාලාගේ අනුමැතියක් එක්ක තමයි, අල්ලාහ් තාලාගේ දැනුමට අනුව තමයි ඒක සිද්ධ වෙන්නේ. ඒක ගෞරවයේ සහෝදරෝනි, අපි ඕනෑම ක්‍රියාවකදී, ඕනෑම අවස්ථාවකදී අපගේ මුළු ක්‍රියාකලාපයක්ම, අපගේ මුළු චේතනාවත්ම, අපගේ මුළු යොමු වීමම අල්ලාහ් තාලාට සිදුවේ. අපි කරදරයන් ඇති වෙන අවස්ථාවේදී, ප්‍රශ්නයන් ඇති වෙන අවස්ථාවේදී මිනිස්යන් ලෙස සමහර වෙලාවට අපි යම් යම් දේවල් වලට බෙදෙන්න පුළුවන්. දානයක් වශයෙන් යම් කිසි කරදරයක් ඇති වුණ ගමන්ම අපි එක්තරා විදිහක කලබල තත්ත්වයකට පත් වෙලා, අපගේ ඒ කලබල තත්ත්වයේ නිසාම යම් යම් ලෞකික හේතුන් වලට අපි ඇදහි වෙන්න පුළුවන්. ඒ මගින් අපි උදව් කරන්න පුළුවන්. නමුත් ගෞරවනීය සහෝදරෝනි, අපි සංසුන් ගුණාට පසු ආයි ඒ කරදරයෙන් යම් කිසි සාවර තත්ත්වයකට පත් වුණ අවස්ථාවේදී හරි අපි අල්ලාහ් තාලා වෙත යොමු විය යුතුයි. ස සහාබාවරුන්ට අපි ඔවුන්ගේ ජීවිතය අරන් බැලුවා නම් ඒ සහාබාවරුන් යම් යම් කරදරයන් වලට මුහුණ පෑවා. ඒ අවස්ථාවේදී ඒ ඔවුන්ට ඇතිවෙච්ච ඒ කරදරයන් නිසා ඔවුන්ට ඇතිවෙච්ච ඒ කම්කටොළු නිසා ඒ සහාබාවරුන් පවා එක්තරා අවස්ථාවක කලබල තත්ත්වයකට පත් වෙලා යා රසූල් අල්ලාහ් අල්ලාහ් තාලාගේ උදව් අපිට ඉන්නේ නැද්ද කියන තරම් ගෞරවයේ සහෝදරෝනි කල්දරයන් වෙත මුහුණ දුන්නා. එනිසා සාමාන්‍ය මිනිස්සු හැටියට මිනිස්යන් හැටියට අපට කරදර ඇති වෙන අවස්ථාවේදී අපගේ හදවතට මේක දරා ගන්න පුළුවන් තරමක් තියෙනවා. ඒ තරමට වඩා එදිපුර අපිට ඒක දරාගන්න බැරිම අවස්ථාවන් වලදී අපගේ බුද්ධියෙන් සහ අපගේ සිතින් අපි එක්තරා තත්ත්වයකට, ඒ කියන්නේ කලබලකාරී තත්ත්වයකටපත් වෙනවා. නමුත් ගෞරවනීය සහෝදරෝනි, ඒ කලබලකාරී තත්ත්වයේ ඒක සදාකාලිකවම එහෙමම තියෙන්නේ නැහැ. ටික වේලාවක් ඒ කලබලකාරී තත්ත්වයකටපත් වුණත් පසුව අපි එක්තරා අවස්ථාවක සතුටුත්ත්වයකටපත් වෙනවා. ඒ පත් වෙන අවස්ථාවේදී අපි අල්ලාහ් තාලා වෙත අපි යොමු වුණේ නැත්තම් ගෞරවනීය සහෝදරෝනි අල්ලාහ් තාලාගේ උදව් අපිට බලාපොරොත්තු වෙන්න බෑ. ඒකද ගෞරවනීය සහෝදරෝනි, කරදරයක් ඇති වුණා නම් ඒ කරදරයෙන් අපි මිදෙන්නේ කොහොමද? මේ පිළිබඳව ඉස්ලාමයේ අපිට මොකක්ද කියලා තියෙන්නේ? ඉස්ලාමයේ කොයි ආකාරයෙන් අපිට මඟ පෙන්වනවාද? මේ පිළිබඳව ඉස්ලාමයේ කුර්ආන් හදීසයන් තුලින් මොන වගේ ඉගැන්වීම් අපිට උගන්වලා තියෙනවාද කියන එක අපි දැනගන්න ඕනේ. ගෞරවනීය සහෝදරනි, මිනිස්යන් හැටියට අපිට අනිවාර්යයෙන්ම අපි යම් යම් ප්‍රශ්න වලට මුහුණ දිය යුතුමයි කියන එක කුර්ආනයේ පැහැදිලිවම සඳහන් කරලා තියෙනවා. ඔයාලා නබලුවන් දකු ඔබලාව අපි පරීක්ෂාවට ලක් කරනවාමයි කියන එක පැහැදිලිවම ඒක තරයේම සාධික කරලා අනිවාර්යයෙන්ම අල්ලාහ්වලා සඳහන් කරලා තියෙනවා. අරාබි වචනේ තේරුමේදී ඒ අරාබි වචනේ භාවිතා වෙලා තියෙන්නේ අනිවාර්යයෙන්ම. නියත වශයෙන්ම ඔබලාට අපි ඔබලාව අපි පරීක්ෂාවන් වලට ලක් කරනවාමයි. ගෞරවනීය සහෝදරනි, එහෙනම් අල්ලාහ් තාලා අපිව යම්කිසි දෙයකට ලක් කරනවා නම් ඒ මිදීමට යම්කිසි සැලැස්මක් යම්කිසි ක්‍රමවේදයක් අල්ලාහ් තාලා අපිට කියලා දෙන්නේ නැතුව මේ තත්ත්වයට අපිව පත් කරන්නේ නැහැ. අල්ලාහ් තාලා අපරාධකාරීන් නෙමෙයි. අල්ලාහ් තාලා යුක්තිගරුකයි. අල්ලාහ් තාලාගේ යුක්තිගරුකභාවයෙන් වඩා මේ ලෝකයේ වෙන කිසිම කෙනෙකුට යුක්තිගරුකව නැහැ. ඒ තරම් යුක්තිගරු අල්ලාහ් තාලා කවදාවත් අපිට අසාධාරණයක් ඇති කරන්නේ නැහැ. ඒක කල්දෙර කරන්නේ මොකටද? ප්‍රශ්නය ඇති කරන්නේ මොකටද කියන සමාලෝචන අපිට ප්‍රශ්න ඇති වෙන්න පුළුවන්. අල්ලාහ් තාලා යුක්තිගරුකයි නම්, අල්ලාහ් තාලා කරුණාවන්තයි නම්, අල්ලාහ් තාලාගේ කරුණාව අල්ලාහ් තාලාගේ කෝපයට වඩා උසස් නම් ඒ අල්ලාහ් තාලා අපිව කල්දරේටපත් කරන්නේ, අපිට කවුරුද ඇති කරන්නේ, දුක්ඛම් කර්ම වලට අපි මුහුණ දෙන්නේ කියලා සමාජයලට අපිට ප්‍රශ්න ඇති වෙන්න පුළුවන්. ගෞරවනීය සහෝදරෝනි, කෙනෙකු අල්ලාහ් තාලා ඒ තත්ත්වයටපත් කරන්නේ අල්ලාහ් තාලා තියෙන කෝපයට නෙමෙයි. ඒ පුද්ගලයා හොඳ තත්ත්වයකම පහුණා නම් ඒ පුද්ගලයා හැම අතින්ම යහපත් තත්ත්වයකපත් වුණා පසු වුණා නම් මේ පුද්ගලයාගේ සාමාන්‍ය මිනිසාගේ තත්ත්වය කොහොමද, මිනිසාගේ ක්‍රියාකලාපයන් කොහොමද ඇති වෙන්නේ? එයාට ඔක්කොම සාධක ලෙස, ඒ කියන්නේ හැම එකක්ම එයාට පක්ෂපාතීව තිබුණා නම් කිසිම කරදරයක් ඔහුට නැහැ, කිසිම කරදරයක් ඔහුට ඇති වෙන්නේ නැත්තම්, ලෙඩක් දුකක් ඇති වෙන්නේ නැත්තම්, ප්‍රශ්නයක් ඇති වෙන්නේ නැත්තම් ඒ පුද්ගලයා අල්ලාහ් තාලාව අමතක කරන තත්ත්වයකට පත් වෙනවා. මේක මිනිසාගේ සාමාන්‍ය සිද්ධියක්. ඇයි ඒ පුද්ගලයාට කිසිම අවශ්‍යතාවයක් නැහැ අල්ලාහ් තාලා වෙත යොමු වෙන්න? ඔය අල්ලාහ් තාලාගාව දුවා කරන්න, දුවා ඉල්ලන්න, අල්ලාහ් තාලා වෙත ඔබගේ දෑල් ඉස්සන්න කියලා ඔබට කිව්වා නම් ඒ පුද්ගලයා ආයි ප්‍රශ්නයක් ආයි මට මොකද්ද කියන අඩුව මම අල්ලාහ් තාලාගෙන් ඉල්ලන්නේ කියලා ඒ වගේ ප්‍රශ්නයක් වුණාගයි. ඔහුගේ ප්‍රශ්නය, ඔහුගේ පිළිතුරත් එක්තරා විදිහක සාධාරණයි. මම කියන්නේ අපුණ සාධාරණයි කියලා ඔහුගේ ලෞකික කටයුතු සඳහා ඔහුට අල්ලාහ් තාලාගෙන් දුවා ඉල්ලන්න ඕනේ අවශ්‍යතාවයක් නැහැ. ඒක මොකද වෙන්නේ? අල්ලාහ් තාලාගෙන් ඈත් වෙන තත්ත්වයකට පත් වෙනවා. මේක නිසා තමයි අල්ලාහ් තාලා ඔහුව අල්ලාහ් තාලා කරුණාවන්තයි. අල්ලාහ් තාලාගේ කරුණාව ඉතාමත්ම උසස් වූ තත්ත්වයක පවතින නිසා අල්ලාහ් තාලා මොකද කරන්නේ? යම් යම් ප්‍රශ්නයන් ඔහුට ඇති කරනවා. කරදරයන් ඇති කරනවා. ලෙඩ රෝග ඇති කරනවා. දැන් මේ ලෙඩ රෝගවලදී මේ පුද්ගලයාට තේරෙනවා මම එක්තරා විදියක ප්‍රශ්නයකට මුහුණ දීලා තියෙන්නේ. මම එක්තරා විදියක මම අනිත් සාමාන්‍යයෙන් මම යහපත් තත්ත්වයක ඉඳලා දැන් එක්තරා කඩුක තත්ත්වයකට පත් වෙලා ඉන්නවා. මේ අවස්ථාවේදී මම මගේ තත්ත්වයෙන් ආයෙත් ගැලවෙන්න අල්ලාහ් තාලා වෙත යොමු වෙ යුතුයි කියන හැඟීම ඇති කරගන්න තමයි අල්ලාහ් තාලා මේක කියලා කියන්නේ. අල්ලාහ් තාලා කවදාවත් අපිට අසාධාරණයක් ඇති කරන්නේ සමහරවිට දැන් අල්ලාහ් තාලා අපිට මේ වගේ ප්‍රශ්නයන් කල්පනා ඇති කරන්න ප්‍රධානම හේතුව අපි කාගාව ඒ ප්‍රශ්නේදී උදව් ඉල්ලනවාද කාගාව අපි යොමු වෙනවා කවුරුන් දෙට අපි යොමු වෙනවාද කියන එක අල්ලාහ් තාලා පරීක්ෂා කරලා බලන්න තමයි අපිට මේ කාරණා ඇති කරන්නේ. ඒක දැකලා අල්ලාහ් තාලා ප්‍රශ්නයක් ඇති කරනවා කියලා කිව්වේ නෑ. අපි ඔයගලන්ට කල්දර ඇති කරනවා ප්‍රශ්න ඇති කරනවා කියලා කිව්වේ නෑ. අල්ලාහ් තාලා කිව්වේ වල නබ්ලුවන්නකුම් අපි ඔබලාව පරීක්ෂාවට ලක් කරනවා. මේ අපිට ඇති වෙන කරදරයන් සියල්ලක්ම මේ අල්ලාහ් තාලාගෙන් ඇති වෙනවා පරීක්ෂාවයි. ඒක අපි දැනගන්න ඕනේ. මේක සාමාන්‍යයෙන් අපි දන්න දෙයක් තමයි විභාගයක් කියන අවස්ථාවේදී විභාගයේ අපිට අපි ලියන ප්‍රශ්න පත්‍රයේ හැම ප්‍රශ්නයක්ම අපිට ලේසි උත්තර නෙමෙයි ඇති වෙන්නේ. සමහර ඒවා අමාරු ප්‍රශ්න වලට අපිට උත්තර දෙන්න වෙනවා. එකියන්නේ මේ ප්‍රශ්නේ මේ ප්‍රශ්න පත්‍රය සකස් කරපු මේ විද්වත් මණ්ඩලය එවත් නැත්නම් කුරු බවතුන් එන්න බලුවා මේ ප්‍රශ්න පත්‍රය සකස් කරපු අය මේ ප්‍රශ්න පත්‍රය සකස් කරලා තියෙන්නේ මේ ප්‍රශ්න ඒ කියන්නේ මේ විභාගයේ ලියන දරුවන් මේ විභාගයේ ලියන අය වුන් කටුක තත්වයකට පත් වෙන්න ඕනේ පීඩා විඳින්න ඕනේ කල්දරයකට පත් වෙන්න ඕනේ ඔවුන් යම් කිසි වේදකර පත් වෙන්න ඕනේ කියන හැඟීමෙන් නෙමෙයි මේ වගේ අපිට අමාරු ප්‍රශ්න වෙන්න පුළුවන් ලේසි ප්‍රශ්න හැම දෙයක්ම අපිට දුන්නේ අපිව පරීක්ෂා කරලා බලන්න මේ වගේ ප්‍රශ්නයකදී මේ පුද්ගලයා ඊවකට මේ දරුවා කොයි ආකාරයෙන් උත්තර ලියනවාද මේ වගේ කටුක ප්‍රශ්නයකදී මේ ළමයාට උත්තර දීමේ හැකියාව තියනවාද තරහද නෙමෙයි ඒ ගුරුවරුන් අපිත් එක තියෙන තරහද නෙමෙයි මේවා දෙන්නේ අපිට. කවුද සහෝදරෝනි අපිට ඒවා දෙන්නේ අපේ තියෙන ඒ පරීක්ෂාවකට ලක් වෙනකොට අපි අපේ හැකියාව තව පොඩ්ඩක් වැඩි කරනවා. අපි කල්පනා කරන ශක්තිය වැඩි කරනවා. අපි ඒක ඇති වෙද්ද ඒ විභාගයට අපි මූණ දෙන්නේ ඉතරම ඒ සඳහා වැඩිපුර සූදානමක් අපි යෙදෙනවා. මේක තමයි අපි දෙන්නේ. මේ විභාගයේ ලිවීමෙන් පසුව ඔවුන්ට ඇති වෙන කප්පේ මොකද්ද? මේ විභාගයේම ඔවුන්ට ලියලා හොඳ තමක් වෙන්න පුළුවන් තත්ත්වයක් ඇති වෙනවා නම් ඔවුන්ට පිට වඩා උසස් දෙයකට ඔවුන්ට මුණ දෙන්න පුළුවන් කියන තත්ත්වයකට පත් වෙන්න තමයි අපේ විභාගයක් කියලා තියෙන්නේ. ඒ වගේ බෞද්ධ සහෝදරයනි අල්ලාහ් තාලා අපිව පරීක්ෂාවට ලක් කරන්නේ අල්ලාහ් තාලා අපිත් එක්ක තියෙන කෝපයද නෙමෙයි. අපි ඒක දැනගන්න ඕනේ. සමහරුන්ගේ කටින් පිටවන වචන භයානක වචන අල්ලාහ් තාලාට මේ කවුරුත් නැද්ද අපිවමද හම්බුනේ මේ වගේ ප්‍රශ්න වලට මුහුණ දෙන්න කියන සමහර වෙලාවට මේක වඩා භයානක වචනක් ශිර් කියන අල්ලාහ් තාලාට එහෙමත් නැත්නම් කුෆර් කියන අල්ලාහ් තාලාගේ ප්‍රතික්ෂේපයට පත් කරවන වචන පවා උන්ගේ මුින් පිට වෙනවා. බලන්න සහෝදරනි අපි දන්නවා මේ ප්‍රශ්නයක් ඇති වෙන අවස්ථාවේදී ඒක ඉවසනවා කියන එක මේ ප්‍රශ්නේ මුහුණ දෙන කෙනා තමයි ඒ පුද්ගලයා තමයි ඒක තේරෙන්නේ. නමුත් ඔයගොල්ලෝනි ඒකද කියලා අපි අල්ලාහ් තාලාට දුස් කියන්න තරම් අයිතියක් අපි කිසිම කෙනෙකුට නැහැ. නමුත් ඔයගොල්ලෝනි මොන වගේ ප්‍රශ්නයක් මේ ලෝකයේ අපි මුහුණ දුන්නත් මොන වගේ ප්‍රශ්නයකට අපි මුහුණ දුන්නත් මොන වගේ කරදරයකට අපි මුහුණ දුන්නත් ඒ කරදරයෙන් ගැලවෙන්න ආකාරය පිළිබඳවත් අපිට අල්ලාහ් තාලා නබිතුමා මාර්ගයෙන් කියලා දීලා තියෙනවා. කොරානයේ සඳහන් කරලා තියෙනවා. ඒක අපි බය වෙන්න ඕනේ නැහැ. කරදරයක් ඇති වෙච්චම අපි මොකද කරන්නේ? මේකේ විසඳුම අපි මේ පැත්තට යොමු වෙන්න ඕනේ නේ කියන එක නෙමෙයි. උදාහරණයක් වශයෙන් ගෞරවනීය සහෝදරනි සමහර අය ඉන්නවා, සමහර දුප්පත් අය ඉන්නවා. ඒ දුප්පත් අය ඔවුන්ට ඇති වෙන කරදරවලදී ඒ අය වැරද්දක් හැටියට අත දික් කරන්නේ ධනවත් අයව වැරද්දක් හැටියට අත දික් කරනවා. අපේ මේ දුගීකමට, අපි කරන මේ පාපයට වග කියන්න ඕනේ මේ ධනවතුන් තමයි. ඇත්ත තමයි, ධනවතුන්ට වගකීමක් තියෙනවා දුප්පතුන්ව සැලකීම. දුප්පතුන්ට මොන වගේ සැලකීමක් සැලකන්න ඕනද, ඔවුන්ගේ ධනයෙන් මොන වගේ කොටසක් දිය යුතුයිද, සදකා වශයෙන් සකාත් වශයෙන් කියලා අල්ලාහ් තාලා ධනවතුන්ට ඒ වගේ වගකීමක් දීලා තියෙනවා. ඒක ධනවතුන්ගේ පැත්තෙන් ඒ වගකීම ඉටු කිරීම ඔවුන්ට අනිවාර්යයි. ගෞරවනීය සහෝදරෝනි, නමුත් මේ දුප්පතුන්ට මේ කරදරයන් වලට මුහුණ දෙන අයට ඒක හේතුවක් වශයෙන් කියලා, මේක සාධකයක් වශයෙන් පෙන්නලා මොවුන්ට පාප ක්‍රියාවන් වල යෙදෙන්න ඉස්ලාමයන් මැතිය නැහැ. ඉස්ලාමයන් මැතිය නැහැ. බලන්නකෝ, මට මෙහෙම දෙයක් නැහැ, එහෙම දෙයක් නැහැ. අපි කොච්චර ප්‍රශ්නයන් වලට මුහුණ දීලා තියෙනවද? ඒක නිසා තමයි අපි මේ පාප ක්‍රියාවන් වලට යමු උනේ. අද වාග් අය කියන කතා, සමහර ස්ක්‍රීන් පවා තියෙන කතා. ඊළඟ රෝහලේ තවදුනේ ආරම්භික වගේ ධනවතුන්ගේ වගකීමක් තියෙනවා. නමුත් දුප්පතුන් දැනගන්න ඕනේ අල්ලාහ් තාලා එක දුප්පතෙක්ට උනත් ප්‍රශ්නයක් කරදරයක් ඇති කරන්නේ එයාට බැරි, එයා පාපයකට යෙදෙන්න ඕනේ කියන තරමට අලගල ප්‍රශ්නයක් ඇති කරන්නේ නැහැ. ඒක දුකී බවේ නෝ දැන්නේ දුකී බවේ නිකන් කොහොමද කියන්නේ? එහෙනම් විකල්පයක් නැත්තම් ඉතින් මොකද කරන්න ඕනේ කියන එක ප්‍රශ්නයක් තමයි. ගෞරවනීය සහෝදරනි, ඒක තමයි අල්ලාහ් තාලා ඉස්ලාමයට අනුව යම් යම් විසඳු ක්‍රියා යම් යම් ක්‍රමවේදයන් අල්ලාහ් තාලා දීලා තියෙනවා. ගෞරවනීය සහෝදරනි, අපි කල්පනා කරලා බලමු. අත් රසූල් සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් සුමානන්ගේ කාලේ රසූල් සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් දුගී ජීවිතයක් තමයි ගත කරේ. එතුමාණන්ගේ ජීවිතය අරන් බැලුවා නම් එතුමා වගේ දුප්පතුන් අද ලෝකේ ඉන්නවාද කියන එකත් සැකයි. හල ආයිෂා රලියල්ලාහු අන්හා තුමිය සඳහන් කළා, අපි පළවෙනි හිලාලය හඳ දැක්කා, දෙවෙනි හඳක් දැක්කා, තුන්වෙනි හඳක් දැක්කා. කියන්නේ මාස දෙකක කාලයක්. නමුත් අපේ දිවසේ ලිප පත්තුනේ නැහැ. අපේ ගෙදර ලිපකට කිනි මෙලෙව්වේ නැහැ. ඒ කියන්නේ කියලා අපි කාල නැහැ. එදා ගෞරවනීය සහෝදරනේ අපි ඒක කිව්වා නම් අපි විශ්වාස කරන්න පුළුවන්, අපිට කියන්න පුළුවන්, ඔය ඉතිප පත්තු කරේ නැති වුණාට අදනේ පාස් කුට්ටි එන්නේ, අද කඩේට ගිහිල්ලා ඕන සෑමක් කන්න පුළුවන්. එදා එහෙම තිබෙන්නේ නැහැ. ඉතිප මෙලවුනේ නැහැ කියලා කියන්නේ ගෞරවනීය සහෝදරනේ ඒගොල්ලන්ගේ ගෙදර කෑම බීම තිබුණේ නැහැ. ඒකට විකල්පයක් තිබුණේ නැහැ. එතකොට ආයිෂා රලියල්ලාහු අන්හා තුමියගේ ප්‍රශ්නයක් අසන ලැබුවා. එහෙනම් ඔබලා ඒ කාලේ ඔබලන්ට කැම වශයෙන් ඔබලා මොකද්ද අනුභව කළේ? හරි, මේ මාස දෙකක් බඩගින්න ඉඳ බෑනේ. ඒ කාලේ මොකද්ද ඔබලා කැම හැටියට අනුභව කළේ? ඒ කාලේ අපි කැම හැටියට අනුභව කළේ වතුර සහ රසෙයි. ඔබෙන් සාදු අපි කල්පනා කරලා බලමු, අද රසෙයි කියන එක අපි කවුරු බඩගින්න නිවන්න කන දේවල් නෙමෙයි. අපි රසෙයි කෑවයි කියලා නොම්පි උපවාසයේ ඉතින් අවස්ථාවේදී අපි බඩගින්නේ ඉඳලා රටෙහිදි කාලා මා රටෙහිදි වලින් පමණක් අපි සෑහීමකටවත් වෙන්නේ නැහැ. ඒක අපේ ප්‍රධාන ආහාරය කියලා අපි හිතන්නේත් නැහැ. ඒ තුලින් අපගේ බඩ පිරෙන්නේත් නැහැ. ඊට පස්සේ අපි මේ කාලේ ආහාර අනුභව කරනවා. නමුත් ඔවුනේ තවදෝනි කල්පනා කරලා බලන්න, රටෙහිදි වලින් පමණක්, ඒකත් විශාල ප්‍රමාණයේ නැහැ. ටිකක් අප වෙන ටිකකින් ඒ වගේම ජලයේ මාස දෙකක් මගේ කාලයක් ගත කරනවා කියලා කියන්නේ කොයිතරම් දුකී තත්වයක් තිබිලා තියෙන්න පුළුවන්ද? මේක නබි සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් තුමාගේ කාලේ. දිනක රසූල් සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් තුමාණන් සාමාන්‍ය නබි සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් තුමාණන්ගේ පුරුද්දක් තමයි සලාතේ වැඩිපුර යෙදෙන එක. එතුමා උච්චර සලාතේ යෙදුණත් කවදාවත් එතුමා ඉඳගෙන සලාතේ යෙදෙන්නේ නැහැ. හදිසියන් වල සඳහන් වෙලා තියෙනවා කකුල ඉදීමෙන තරම් හිතගෙන සලාතයන් වල යෙදෙනවා. දීර්ඝ වශයෙන් දීර්ඝ සලාතයන් වල ජුසු පහක් හයක් වගේ දීර්ඝ ලෙස පුරාණයේ පාරායනා කරන දීර්ඝ රකාතයන් ඇති සලාතයන් වල නබි සල්ලල්ලාහු අලයිහි වසල්ලම් තමයි යෙදෙනවා. කකුල ඉදිමෙන තරම්. කකුල ඉදිමෙනවා කියලා කියන්නේ අපිට ඊට පස්සේ ඉඳ ගන්නවා කියන එක. අපිට පොඩ්ඩක් ඉදිමුණාද ඉඳගෙන ඉන්න බෑ. මුඩි කෙටි කාලීන වූ සලාතයකටම වා අපි ඉඳගෙන සලාතේ ඉක කරන්නේ නෑ. නම් නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන් ඒ වගේ තත්වයකදී පවා ඉඳගෙන තමයි සලාතේ ඉක කරලා තියෙන්නේ. නමුත් අද අබු හුරේරා රොමියල්ලාහ් අන්තු මහණන් සඳහන් කරනවා ඊය සම නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන්ගේ ජීවිතයේ අන අවස්ථාවේදී නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන් ඉඳගෙන සලාතේ ඉදුණා. දැන් මට මේක මුදුමයක්. මම මේක දැකපු දෙයක් නෙමෙයි. සාමාන්‍ය මිනිස්සු ඉතින් නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන්ගේ එහෙම දකින්නේ නෑ. මම නබිසමහණන් සලාතේ ඉවර වුණාට පස්සේ ඇහුවා අවසන් කළාට පස්සේ යාසූලල්ලාහ් ඔබ ඇයි මේ වගේ ඉඳගෙන සලාතේ ඉසු කරන්නේ? ඔබට මේ වගේ ඉඳගෙන සලාතේ ඉසු කරන තරම් සත්‍යයකට පත් කරේ කුමක්ද කියලා නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන්ගෙන් අහන අවස්ථාවේදී නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් මහණන් දීපු පිළිතුර අජූ කුසගින්න නිසා තමයි මම ඉඳගෙන සලාතේ ඉන්නේ. සහෝදරනි ඉඳගෙන කුසගින්නද ඉඳගෙන සලාතේ කරනවා කියලා කියන්නේ සාමාන්‍ය කුසගින්නක් නෙමෙයි කියන එක මේ වගේ කෙනෙකුට ඒකයි. කකුල ඉදිමෙන තරම් ඉඳගෙන ඉන්න කෙනෙක් සලාතේ යෙදෙන කෙනෙක් ඉඳගෙන සලාතේ යෙදෙනවා කියලා කියන්නේ ඒක සාමාන්‍ය කුසගින්නක් වෙන්න බෑ. ඒ තරම් නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් තුමාණන් කරදරේ දුකී තත්ත්වයකපත් වුණා. ඒ වගේම සහාබාවරුන් වාරක් බැලුවත් දුකී සහාබාවරුන් තමයි අධික ලෙස හිටියේ. දැන් මේගොල්ලන්ට කියන්න තිබ්බා අපිට වෙන විකල්පයක් නැහැ. අපි මොනා කරන්නද? අපිට කවුරු ධනවතුන් හරියට අපිට ඒගොල්ලන්ගේ වගකීම ඉසුකුනේ නැහැ. ඒක නිසා තමයි අපි පාප ක්‍රියාවන් වලට යෙදුනේ කියලා ඒගොල්ලන්ට පාප ක්‍රියාවන් වලට මේක හේතුවක් හැටියට දක්වලා යන්න තිබුණානේ. කවුරේ සහෝදරයෝ මේක අන්න කියේ නැහැ. ඒගොල්ලන් මේව කියෙත් නැහැ. ඒ වගේ තත්ත්වයකදී පවා ඒ අය ඒ දුකීකම ඉවසගෙන මොකද්ද කළේ? කවුද සහෝදරනි අපි කාටවත් දුකීකම කියන එක පාපයන් කරන්න හේතුවක් නෙමෙයි. නබිසල්ලාහ් අලයිහි වසල්ලම් තුමාණන් පෙන්නලා දීලා තියෙන්නේ මේ සහාබාවරුන් කළේ එකම එක දෙයයි. ඒක මොකද්ද? ඔවුන් ඒ දුකීකම තුලින් ඒ දුකීකමේදීම ඒ වත්තට කලබලෙදීම ඒ ප්‍රශ්නේදීම ඔවුන් අල්ලාහ් තාලා වෙත එක බාර කළා. පරිපූර්ණව බාර කළා. තමන්ගේ ශක්තිය තමන්ගේ හැකියාවට අනුව අල්ලාහ් තාලා වෙත බාර කරලා තියෙනවා. අල්ලාහ් තාලා කව අපි කවදේ සහෝදරනි අපි නිකන් අපි ඒ ඒ හේත් දක්වන අයගෙන් ගිහිල්ලා අහලා බලුවා නම් ඔයාලා මෙහෙම කියනවානේ ඔයාලා මේ වගේ ප්‍රශ්නයන් වලට මුහුණ දෙනවා මම මේක නිසා තමයි මම පාප ක්‍රියාවන් වලට යොමු වෙන්නේ කියලා කියනවානේ ඕගොල්ලෝ අල්ලාහ් තාලා වෙත යොමු වෙලා තියෙනවාද ඉතින් මේ ඉස්සර අල්ලාහ් තාලා වෙතට ඕගොල්ලෝ යොමු වෙලා අල්ලාහ් තාලාගේ දුවන ඉන්නලා තියෙනවාද අල්ලාහ් තාලාගේ ආව ඉස්සර අඬලා තියෙනවාද ඒ දේ කරන්නේ නැතුව කවුරුද සහෝදරනි කොහොමද අල්ලාහ් තාලාගේ උදව් බලාපොරොත්තු වෙන්නේ එහෙනම් ගෞරවනීය සහෝදරෝනි අල්ලාහ් තාලා ඉදිරියේ අපි හඳන්ඩ පුරුදු වෙන්න ඕනේ. අල්ලාහ් තාලා ඉදිරියේ අපි ඉල්ලන්න පුරුදු වෙන්න ඕනේ. දුආ කියලා කියන්නේ ලේසි දෙයක් නෙමෙයි, පහසු දෙයක් නෙමෙයි. මොයි අතාල කරයිබාදී අන්නේ වහින්නේ කරීම්. ඒ නබිවරුනි ඔබගින් ඒ උත්කලයන් මාගේ ගැත්තන් ආයි අල්ලාහ් තාලා පිළිබඳව අල්ලාහ් තාලා කොහෙද ඉන්නේ අල්ලාහ් තාලා කොහෙද ඉන්නේ කියලා ඒ වත්තට අල්ලාහ් තාලා පිළිබඳව අහුවන ප්‍රශ්න කළා නම් කියන්න මම ළඟම ඉන්නවා කියලා කියන්න. මම ඔබ සමීපයේම ඉන්නවා කියලා කියන්න. ඔබ ඉල්ලන්න මම දෙක දැක්කේ වෙලා ඉන්නවා කියලා කියන්න. හරි සහෝදරනි ඒක නිසා අපිට මේව හේතු නෙමෙයි. පව් කරන්නේ හේතු නෙමෙයි. ප්‍රශ්න ඒ අපිට අල්ලාහ් තාලාගේ ඉස්සරහා අද අපි මේ වගේ දෙයක් අපි මේ වගේ නවතර අවස්ථාවකදී අපි පාප ක්‍රියාවන් වල යෙදিলা අල්ලාහ් තාලා ගාව කියා ප්‍රයාමතිය කියලා යා අල්ලාහ් මම මේක නිසා තමයි මම පෞද්ගලයේ කියලා අපි හේතු දැක්කොත් මේක අල්ලාහ් තාලා පිළිගන්නේ හේතුක් නෙමෙයි. කවුරුද සහෝදරයනි අද භයානක තත්ත්වයක්. අද මේ පාප ක්‍රියාව මේ හේතු දක්වලා අද උගාකය උගක් ඉන්නේ පෞද්ගලයේ යොමු වෙලා ඉන්නවා. සමාජ ප්‍රදේශයන් වල ස්ත්‍රී ඒගොල්ලන් පොලී වලට ඒ ප්‍රදේශයන් වලයි ඒ සඳහා සමහර පිළිත් මේ අයව මේ මුස්ලිම් වරුන් විශේෂයෙන් මුස්ලිම් වරුන් පොලී වලට ඔවුන්ව මාට්ටු කරන්න ඕනේ ඔවුන් පොලී වලින්ම වැළින්න ඕනේ කියලා. ඇයි? ඒගොල්ලෝ දන්නවා පොලී කියන එක මුස්ලිම් වරුන්ට හරාම්. පොලී තමක සම්බන්ධ වුණා නම් ඒගොල්ලන්ගේ කිසිම දුවාවක් කබුල් වෙන්නේ නැහැ. හරාමේ අනුභව කරා නම් ඒක අයට කිසිම ගැළවීමක් නැහැ කියන එක ඒ අය දන්නවා. ඒ නිසා කොහොමද වුණේ ඒ අය මේ මුස්ලිම් වුණා ඔලිය සමග සම්බන්ධ කරන්ට අද මේ ගියක් ගියක් ගන්න කිහිල්ල ඒ අයට ණය මුදල් ලබා දෙනවා. මේක සමහර වෙලාවට සමහර පිරිමින්ටත් දන්නේ නැහැ. පිරිමින්ටත් දන්නේ නැහැ මේ වගේ දෙයක් සිද්ධ වෙනවාද කියලා. ගණේෂ් කුඩියවල එතනියෝ එදන් ගල්ලා. ඉතින් තාරාලම කේන්නේ පරිවුද. අද මුස්ලිම්කල් අධිකමහ වාල කුඩිය පොකට්කල්. වීටිකු පිටේ කාලදීටි පිටේ අවංග ஏதோ இவங்களுக்கு உதவி செய்கிற மாதிரி செலவு. அதாவது கடன்களை கொடுக்கறாங்க வட்டியோட. நீங்க இவ்வளவு நாளை குடுக்க கேட்டுங்க உங்களுக்கு அதாவது இவ்வளவு தான் வட்டியோட ஒரு 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 அழகான ஒரு முறைய காட்டி வட்டிக்கு அவங்கள ஈடுபடுத்துறாங்க. கணியத்துக்குரியவர்களே கேட்டா சொல்றது எங்களுக்கு கஷ்டமே சிரமமே என்ன செய்ய நாங்க பேசி அதாவது எங்களை முஸ்லீம்கள்ட்ட கேட்டா அவங்க தாராங்க இல்ல அதனால தான் நாங்க இப்படியா பட்ட நிலைமைக்கு நாங்க அதாவது மாறினோம். அதாவது தனவந்தர்கள் அதுக்குரிய பொறுப்ப நிறைவேற்றத்தான் ஓடும். ஆனா இது ஒரு காரணம் இல்லை ஏழைகளுக்கு. அல்லாட்ட கேட்டீங்களா? அல்லாவின் பக்கம் திரும்பினீங்களா? ஏ கணியத்துக்குரியவர்களை அல்லாட்ட கேட்கிற பழக்கம் அல்லாட்ட அழுகுற பழக்கம் இருக்கு ஓடும். கணியத்துக்குரியவர்களை அண்மையில ஒரு சகோதரர் அவரு வந்து என்னையோட பேசுறாரு. பேசக்கூடிய நேரத்துல யாரோ அவருக்கு சொல்லியா நீ இவரை போயிட்டு தந்தீங்க. அவர் சில அவரது குறைபாடுகள் அவருக்கு ஏற்பட்ட பிரச்சனைகளை பத்தி அவர் பேசுறாரு. அவர் இஸ்லாத்துக்கு வந்த ஒருவர் கணியத்துக்குரியவர்களை அவர் அவருடைய கஷ்டங்கள் சிரமங்கள் எல்லாம் பேசுறாரு. உண்மைதான் அவர்களுக்கு உதவி செய்ததுங்கிற கடமை. கணியத்துக்குரியவர்களே இவர் சொல்லி சொல்லி அழுந்துட்டு அவர் சொல்றாரு அவரது உண்மையில பெரிய பிரச்சனை தான். அவர் அந்த பிரச்சனை எல்லாம் சொல்லி சொன்னதுக்கு பின்னால அவர் ஒரு வார்த்தை பாவிச்சாரு. அவர் சொல்றாரு எனக்கு இந்த பிரச்சனை எல்லாம் நடக்கக்கூடிய நேரத்துல எனக்கு நினைச்சிச்சு இஸ்லாத்தை விட்டு திருப்பி பழைய மதத்துக்கு போமான்னு நினைச்சிச்சேன்னு சொன்னார். கணியத்துக்குரிய நான் ஏன் சொல்றேன், நாங்க ரெண்டு பக்கமும் யோசனை பண்ணணும். அவரது பக்கத்துல இருந்து நான் பேசுறது, இன்னொரு பக்கம் எங்கட தனவந்தர்கள் நாங்க இதை பத்தி யோசனை பண்ணணும். இப்படியான ஒரு நிலைமை ஏண்டா எங்கட ஜகாத்திலே ஒரு பகுதி அவங்களுக்கு கொடுக்கறதுக்கு இருக்குது. அப்படி இருக்கக்கூடிய நேரத்துல இப்படி ஒன்று நடந்து சென்றால் அதுக்கு முகம் கொடுக்கணும், அதுக்கு அதுக்கு பதில் சொல்லணும். முஸ்லிம்களும் சேர்ந்துட்டான். ஆனா வெளியூடியவர்களே அவர்கிட்ட நான் கேட்டேன், நான் என்ன சொல்லவாங்கடா அவர்கிட்ட நான் கேட்டேன், சரி உங்களுக்கு இந்த பிரச்சனை இருக்குது, சரி இதுக்கு உதவி செய்ய தான் ஓடும். ஆனா நீங்க உங்களுக்கு இந்த பிரச்சனை அவர் சொன்ன நான் இவங்கிட்ட போனேன் அவங்கள்ட்ட போனேன் அவங்கள்ட்ட போனேன் இங்கெல்லாம் போனேன், ஆனா உத்தரவே நீ கணக்கெடுக்கல. ஏதா எனக்கு இதுக்காக கேட்கறதுக்கு யாரும் இல்ல, நான் அதனால நான் இந்த 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 மாதிரி ஒரு முடிவு எங்க உள்ளத்துல வந்துச்சு. அசன முதலா சம்பாஷிங்க, நீங்க எடுத்த முடிவு அது ஒரு பயங்கரமான முடிவு, நீங்க அப்படி எடுத்துடவானா சொல்லி அவருக்கு விஷயங்களை விளக்கப்படுத்ததுக்கு பின்னால் நான் சொன்னேன், நீங்க எத்தனை தடவை மஸ்ஜிதுக்கு வந்து மஸ்ஜிது பக்கத்துல இருந்தா பேசினால் மஸ்ஜித காட்டி கேட்டா நீ இங்க வந்து உங்களை இந்த பிரச்சனைய உங்களோட அல்லாஹ் இடத்துல சொல்லி இருக்கிறீங்க, ரப்பிடத்துல எத்தனை தடவை நீங்க இதை பொறுப்பு கொடுத்திருக்கிறீங்க. அவர் சொன்ன அஞ்சு நேரம் சொல்லுறேன்னு வேற ஒரு ஒன்னும் சொல்லல, அஞ்சு நேரம் சொல்லுறேன்னு அஞ்சு நேரம் சொல்லுறதை கேட்கல. அது கிட்ட கடமை இந்த பிரச்சனைக்காக வேண்டி இந்த சிரமத்துக்காக வேண்டி நீங்க எத்தனை தடவை அல்லாதது வாங்கிட்டீங்க. அவசரம் நான் அப்படியே தான் கேட்கல, அப்படி நான் கேட்கிற பழக்கம் இருக்கல. கணியத்துக்குரியவர்களே நான் அவருக்கு விலக பார்த்து நீங்க முதலாவது அவர்கிட்ட கேளுங்க, அழுவங்க அவன்கிட்ட கொடுக்க அவங்கள்ட்ட இவங்கள்ட்ட நேற்றே அழுந்தார் அந்த மனுஷன். எனக்கு அதாவது உள்ளம் எல்லாம் அதாவது குழுங்குற அளவு அவர் அழுந்தாரு. கணியத்துக்குரியவர் ஒரு முயற்சிகள் நாங்களும் செய்வோம் என்று அவர் அதாவது சமாதானப்படுத்தி அனுப்பினேன். ஒரு ரெண்டு கிழமைக்கு பின்னால திருப்பி அந்த சகோதரர் சந்திக்க சந்தித்த நேரத்துல அவர் சிரிச்சு கொண்ட நேரத்துல வந்தாரு. வந்து சொன்னாரு, ஏக பிரச்சனையில நூற்றுக்கு 95 வீதத்தை அல்லாஹ் லேசிப்படுத்திட்டான். நான் நீங்க சொன்ன மாதிரி ஒவ்வொரு நாளும் பல தடவைகள் அவன்கிட்ட இந்த பிரச்சனையை முன் வச்சேன், அழுந்தேன், சாஜத்துல எழுந்து எழுதி அழுதேன். அல்ஹம்துலில்லா, அல்லாஹ் எனக்கு ஏற்பாடு செஞ்சால் நூற்றுக்கு 95 வீதம் இன்னொரு 5 வீதம் ஒரு பேலன்ஸ் இருக்குது, அதை நான் அல்லாட்ட கேட்டு நான் செஞ்சு கொள்வேன்.
நினைத்துக்கூடியவர்களே ஒரு கஷ்டவாளி என்றாலும் கூட அவனுக்கு அவருக்கு அதாவது அல்லாட்ட கேட்கிற பழக்கம் வரும். நாங்க எங்களை பிரச்சனை கஷ்டங்கள் அல்லாட்ட முன் வைக்கிற பழக்கம் வந்துட்டுதான் எங்க வாழ்க்கை அது எதுவா இருந்தாலும் நான் சொன்னேன் இது வந்து ஏழ்மை மட்டுமல்ல என்ன பிரச்சனை ஆயிட்டாலும் குடும்ப பிரச்சனை சில நேரத்துக்கு சொல்லுவாங்க எங்க மனைவி எனக்கு கட்டுப்பாடுதா இல்ல மனைவி உள்ள யார்கிட்ட இருக்குது நாங்க யாருமே போய் பிரச்சனையே சொல்லுறோமே சொல்றதுக்கு முன்னால சொல்லுங்க பிரச்சனை இல்லாக்கி தீர்வை காணுங்க மத்தவங்க கிட்ட பரவாயில்ல. ஆனா ரப்பிடத்துல நாங்க சொல்லியிருக்கிறோமா அந்த உள்ளத்தை மாட்டக்கூடிய சக்தி அல்லாட்டு இல்லையா? இளைஞர புள்ளை எங்களை கட்டுப்பாடு இல்ல இளைஞர்களை இப்படி இப்படி எல்லாம் பிரச்சனை இருக்குது அலைஞ்சிட்டார்களால் இப்படி பிரச்சனை எல்லாம் இருக்கலாம் எல்லாம் நடக்கலாம். ஆனா நாங்க அதெல்லாம் ரப்பிடத்துல முறையிடணும் ரப்பிடத்துல சொல்லணும் அல்லாஹ்வுடைய வழிகளை அல்லாஹ் சபபாங்க அல்லாஹ் ஏற்படுத்தி தருவார். நீங்க கணிச்சுக்கூடியவர்களே எங்களை பிரச்சனைகள் வரக்கூடிய நேரத்துல அது தனவந்தர்களாக இருந்தால் முதலாவது தனவந்தர்கள் என்றது அல்ல ஒரு கஷ்டம் சிரமம் வந்தால் சதக்கா குறிக்கிற பழக்கம் நிகழ்ந்து வருவோம் சதகா கொடுக்கிற பழக்கம் சில நேரங்களில் சதகா கொடுக்கிறது வந்தா நாங்க நினைச்சு நாங்க எல்லாம் சதக்கா எடுக்கிற பாட்டிதான் சதக்கா கொடுக்கிறதுக்கு அது தனவந்தவர்கள் இருக்கிறாங்க இல்ல நினைச்சுக்கூடியவர்களே எல்லாருக்கும் சதகா கொடுக்கலாம். சாதாரணமான ஒரு வியாபாரிக்கும் சாதாரணமான ஒரு தொழில் செய்யக்கூடியவருக்கும் சதகா கொடுக்கலாம். தெரியக்கூடியவர்களே சதக்கா என்றது நாங்க நினைக்கிற மாதிரி 1000 ரூபா அல்லது 10000 ரூபா 5000 ரூபா 10000 ரூபா கொடுக்கணும்ன்றது இல்ல அவரால் ஏழும் ஒரு 5 ரூபா 10 ரூபா தான் என்றாலும் தெரியக்கூடிய அவருக்கும் சதக்கா செய்த முறை இருக்குது. அவங்க கேட்பாங்க ஒரு கேள்வி நாங்க குடுக்கிற 5 ரூபா 10 ரூபாவால இவங்க என்னத்தை செய்ய உண்மைதான் அது 5 ரூபா 10 ரூபா கொண்டு இவன் என்ன செய்ய நீங்க அதால என்னத்தான் செய்யலாம் கிடையக்கூடியவர்களே அதுக்கு ஒரு முறை இருக்குது. நாங்க ஒரு சதக்காவுக்காக வேண்டி ஒரு உண்மையை வச்சுக்கொள்றது ஏது எந்த ஒரு சதக்காவாக இருந்தாலும் நான் எனக்கு ஒரு பிரச்சனை வந்தா நான் சதக்காவுடைய உண்மையல்ல நான் சதக்காவை நான் ஒதுக்கிடுறேன் ஒதுக்கி ஒதுக்கி வந்தேன் கிடையக்கூடியவர்களே நான் சதக்காவாக ஒதுக்கினால் எனக்கு திருப்பி பாதிக்கல அது நான் பாதிக்கிறது இல்ல நான் அப்படியே ஒதுக்கி கொண்டு வந்து ஒரு வருஷத்துக்கு பின்னால என்னிடத்துல ஒரு தொகை சேர்ந்திருக்கும் கிடையக்கூடியவர்களே அல்லது அன்றாடம் எனக்கு எந்த ஒரு பிரச்சனையும் வரப்படாதுன்னு ஒவ்வொரு நாளும் எனக்கு கணக்கு ஒதுக்கலாம் சின்ன தொகையா இருந்தாலும் அதை போட்டு ஒதுக்கினதுக்கு பின்னால ஒரு கால போக்குல ஒரு வருஷம் 2 வருஷம் பார்க்க போகல ஒரு சாதாரணமான ஒரு நல்ல தொகை வந்து சேர்த்திருக்கும். இப்ப என்ன உதாரணத்துக்கு என்ன ஒருத்தர் வாராரு ஒரு கஷ்டத்தை சொல்லி வாராரு நான் பணக்காரன் இல்லை நான் சாதாரணமான மனுஷன் தான் ஆனா என்னையா ஒரு கஷ்டத்தை சொல்லி வாராரு ஒரு ஆளுநருக்காக கஷ்டத்தை சொல்லி வந்து சொல்றாரு எனக்கு இப்பக்கு சும்மா உதாரணத்துல ஒரு 500 ரூபா கடலுக்கு கீழ்தான் தாங்களே எனக்கு ஒரு 500 ரூபா கடலுக்கு கீழாலும் இப்ப பெரிய விஷயம் இன்னைக்கு சாப்பிடுறது ஒன்றும் இல்ல எனக்கு ஒரு 500 ரூபா கடனுக்கு தாங்க ஒருத்தர் வந்து அதாவது கேட்ட கேட்கிறாரு இப்ப நாங்க என்ன செய்ய உண்மையான மனிதன் விளங்குது தெளிவா விளங்குது இப்ப நான் என்ன செய்கிறேன் ஏதோ சதக்கா உண்டியல் அப்படியே எடுத்து அதை உடைச்சியோ அல்லது அப்படியே தூக்கி கொடுக்கிறேன் இந்த சதக்கா உண்டியல்ல இதுக்குள்ளுக்க இவ்வளோ இவ்வளோ பணம் இருக்கலாம் இவ்வளோ தொகை இருக்கலாம் நீங்க இத உங்களுக்கு அதிகமா வச்சுக்கோங்க நான் இது உங்களுக்கு சதக்காவா தந்துட்டேன் நீங்க இதை வச்சுக்கோங்க முடித்தா கன்னியக்குடியவர்களை கேட்டது அந்த பிரச்சனையே 500 ரூபா கடலுக்கு கிடைச்சாலும் பெருசு என்று வந்தவருக்கு நாங்க ஒரு பெரிய தோஷம் 1000 ரூபா 2000 ரூபா இருக்கலாம் நான் அதை அப்படியே கொடுத்துட்டேன் அதியாவா அவர் உள்ள எவ்வளவு பெரிய சந்தோஷம் வரும் அவர் எங்களுக்கு துவா செய்ய வர மாட்டாங்க. இந்த துவாவே போதும் கன்னியக்குடியவர்கள் எங்களை வலாய் முசீபத்துகள் எல்லாம் நீங்கிறதுக்கு நீங்களுக்கு செய்யலவா ஒவ்வொரு நாளும் எங்களுக்கு அதை ஒதுக்கியலவா ஒரு தொகையை ஒதுக்கி அது ஏதாவது நல்ல வழியில எங்களுக்கு செலவழிக்கலவா சதக்காவுடைய அமைப்புல கொடுக்கலவா சதக்கா செய்வோம். அதே மாதிரி எல்லா இடத்துல நாங்க எங்க பிரச்சனைகளை முன்வைப்போம் ஒரு தடவை அல்ல பல தடவைகள் சொல்லிக்கொண்டே இருப்போம் யா அல்லா நீ தான் இதை நீக்கணும் யா அல்லா உனே தவிர வேற யார்கிட்டையும் கேட்க மாட்டோம் உன்னிடத்திலே கேட்டு கொடுக்கிறோம் யா அல்லா சொல்லி நாங்க அவனிடத்திலே முன்வைப்போம் கண்ணிக்குரிய நிச்சயம சத்தியம் அல்லா அல்லாவை நம்பினோட கைவிட மாட்டான் அல்லா நிச்சயமா சத்தியமா அதை நிறைவேற்றி ஆகுவார். நாங்க உறுதியான யக்கீனோடு துவாவோடு நாங்க செஞ்சோம் நிச்சயமா அல்லா அதுக்குரிய வழிகளை தவறு கொடுப்பார். எனவே அல்லாஹ் மகான் கொடுத்தாலா எங்கள் அனைத்து நிலைமைகளை சீராக்கி அல்லாவின் பக்கமே திரும்பக்கூடிய நல்லது யார்களாக அல்லா எங்கள் அனைவரையும் மாற்றி அருள்வானாக அல்லாஹ் பாவங்களை மனுஷியா அல்லா எனக்கு புத்தம் குறைகளை மனுஷியா அல்லா பாவப்பட்ட பிரசுத்தமான வாழ்க்கை நசீவாக்கியா அல்லா உனக்கு பொருத்தமான முதல்ல வாழ்ந்து பொருத்தமான முதல் மன்னிக்க பவுண்டேஷன் இல்லையா அல்லா நல்ல காய்கறிகளுடைய பாவங்களை மனுஷியா அல்லா கண்ணியமான சுத்தார்மார்களுடைய பாவங்களை மனுஷியா அல்லா எங்கள் துவாக்களை கமிஷன் இல்லையா அல்லா வாக்கு தவான الحمد لله رب العالمين